તારીખ 3/11/1997, ડાયરીના બોલ નંબર 432 અને 439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 140.
મોક્ષથી સત્સંગ કરવામાં આવે તો નિરપક્ષ થઈને, એટલે શું પક્ષ રહિત? પક્ષ રહિત એટલે શું? પૂર્વગ્રહ રહિત, કોઈ પ્રી કોન્સેપ્ટ નહીં લેવાનો, માત્ર જિજ્ઞાસામાં રહીને. કોઈ પણ જાતની ધારણા કરી લીધી હોય એમ નહીં કરવાનું. કર્યો છે એનો અર્થ એટલે કે એકાંત આત્મહિતને લક્ષ્ય, આત્મહિતને મુખ્ય રાખીને, બાકી જે સિવાયનું કાંઈ હોય તો કંઈક ને કંઈ પક્ષ છે. પક્ષમાં શું હોય છે? પોતે કોઈને કોઈ વાત ધારેલી હોય છે, પછી એ અભિપ્રાયને પુષ્ટ કરવા માટે એ સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, શાસ્ત્રમાં છે, શું આવું બને છે એમને. જે વાત ચાલી, મારું પ્રયોજન મારું આત્મહિત કરવાનું છે, એમાં આ વાત કેવી રીતે મને લાગુ પડે છે, આનું નામ નિરપક્ષપણું. કોઈ પણ વાત ચાલતી હોય તો એ વાત મારા આત્મહિત માટે, મારું પ્રયોજન તો મારું આત્મહિતનું છે, એમાં મને કેવી રીતે લાગુ પડે છે, હું એને કેવી રીતે અંગીકાર કરું આત્મહિતના લક્ષ્ય. એ પ્રકારે જો સત્સંગ થાય તો એ નિરપક્ષપણે સત્સંગ થાય છે, નહીંતર કાંઈ ને કાંઈક બીજું અંદર જે છે એને લઈને જે પ્રયોજનભૂત રીતે સમજાવવું જોઈએ એ નહીં સમજાય, કાંઈક કલ્પના થશે, કાંઈક બીજા પ્રકારે સમજાશે, એવું બધું થશે, અથવા પોતાની ધારણા દ્રઢ કરશે. એ પ્રકારે સત્સંગ કરવામાં આવે તો સત જણાય, અર્થાત સત્ય સમજાય, શું તો સાચું સમજાય. અને પછી કોઈ સત્પુરુષનો યોગ બને કે જે યોગ માટેની આશ્રય ભાવના ઘણી વૃદ્ધિગત હોય, કે જો મને કોઈ સત્પુરુષનો યોગ મળે તો એના આશ્રયે મારે મારું કલ્યાણ કરી લેવું છે, એવી ભાવના વૃદ્ધિગત હોય તો સત્પુરુષની ઓળખાણ થાય. આ પ્રકારે સત્સંગ કર્યો હોય, સમજાયું હોય, અને પછી કોઈ યોગ બની જાય યોગાનુયોગે, અને એને પોતે પણ આશ્રય ભાવના ભાવી હોય, વૃદ્ધિગત એને થઈ હોય, તો ઓળખાણ થવાનો અવસર આવે, પ્રસંગ બને. કેમ કે એટલી નિર્મળતા આશ્રય ભાવનાને લઈને આવી હોય છે, અને સત્પ્રાપ્તિની જિજ્ઞાસાને લઈને પણ આવી હોય છે, અને ઓળખાણ થાય તો સત્પુરુષ પ્રત્યેની વ્યવહારિક કલ્પના ટળે. વ્યવહારિક કલ્પના એટલે જગતમાં જે પ્રકારે એની ઓળખાણ હોય તેમ ન ઓળખે. ભાઈ આ તો બધા ઓળખે છે, ફલાણા છે, ફલાણા ગામના છે, ફલાણી જગ્યાએ રહે છે, ફલાણો ધંધો કે વ્યવસાય કરે છે, કે ફલાણો છે, આના સગા છે, કે ગામ છે, કે તેમ છે, હા જગત ઓળખે છે એ પ્રકારે એને ન ઓળખે. પરંતુ પોતાનું પરમહિતનું કારણ જાણીને સમર્પિત થાય, તો અવશ્ય ભવભ્રમણ ટળે, મુક્ત થાય. એટલે સત્સંગ કયા પ્રકારે કરવો, અને જે યથાર્થ પ્રકારે સત્સંગ થાય તો સત્પુરુષના યોગે આશ્રય ભાવના હોય તો સાથે સાથે ઓળખાણ થાય, ઓળખાણ થાય તો બીજી કલ્પના ટળે, બીજી કલ્પના ટળે અને ઓળખાણ થાય તો સમર્પિત થયા વિના રહે નહીં, સમર્પિત થાય તો ભવભ્રમણ ટળ્યા વિના પણ રહે નહીં. આટલા મુદ્દા છે આવા. એમાં કઈ ચર્ચા કરવા જેવું હોય તો કયો હમ લોકો ને કુછ સુના હૈ, કુછ પઢા ભી હૈ, કુછ ને કુછ હમ કન્સેપ્ટ રખતે હૈં ઓર ફિર સત્સંગ મેં બેઠતે હૈં, ઉસ પ્રકાર સે નહીં. वो पढ़ा सुना है उनको गौण करना, वो बात को कहीं हमें नहीं जोड़ना. जो बात हमारे सामने आई वर्तमान में हमको हमारे आत्मकल्याण के हिसाब से हम उसको कैसे जोड़ते हैं हमारे परिणमन में, उस तरह से सत्संग करना. ये सत्संग पद्धति का एक पहलू है. यथार्थ सत्संग कैसे करना उस पर बहुत सी बातें इसमें आई है. एक यथार्थ पद्धति से सत्संग कैसे करना, वो सारा सत्संग पद्धति का एक नया वर्गीकरण किया है, डायरी में से किया है. तो एक उसमें बहुत से पहलू आए हैं. कितने पहलू आए हैं कि हमको अभी याद नहीं है कि कितने आए हैं, लेकिन जब जो आए वो लिख लिए हैं. याद रखने का बोझा तो नहीं रखते, लेकिन जब स्फुरणा होती है लिख लेते हैं. अगर नहीं लिखते तो वो भी हम भूल जाते हैं. लेकिन बहुत सी बातें आई है.
इसका मतलब ये हुआ कि कोई जैसे अपन ने कोई विचार कर रखा हो या अपने कोई दोष हो उसको माइंड ले लिया हो, फिर कोई बात आता है तो अपने उसी माइंड टोन में उस दोष के अनुरूप उस बात को फेंक देते हैं.
कोई प्री कॉन्सेप्ट के साथ नहीं जोड़ना.
ऐसा हो जाता
वर्तमान में हमको हमारे आत्मकल्याण के प्रयोजन में कैसे उसको अप्लाई करना है, वो पद्धति से सत्संग करना बहुत फर्क पड़ेगा.
जी इसमें होता क्या है कि जैसे एक दोस्त, जैसे एक पॉइंट आया था मेरा एक वो मीटिंग वाला, अब मैं इसको एप्लीकेशन में पुट अप करने के लिए
जरा अगला
इसको एप्लीकेशन करने का जब सोचता हूँ मैं, उस पर विचार करता हूँ तो उसमें कई सारे प्रैक्टिकल प्रॉब्लम भी आते हैं सामने में. तो जैसे या तो एक चीज को एकदम बंद कर दिया तो वो भी प्रैक्टिकल नहीं लगता है मेरे को, तो उसमें कई सारे दूसरे पहलू भी देखने पड़ते हैं. जैसे अकाउंटिंग का जो सिस्टम है उस हिसाब से उसमें क्या किस तरह से एप्लीकेशन करना है. जैसे कोई भी विषय है, जैसे ये एक पॉइंट था, जैसे कोई भी विषय अगर एप्लीकेशन के लिए आता है उसको सोचते हैं कि एक बार उसको निषेध करने जाएंगे तो उसमें परिणाम सीखते नहीं है, इसमें किस तरह से लेना चाहिए.
खुल करके बात ऐसे होनी चाहिए, कौन सी चीज सत्संग में आई कि जिसको मैं अप्लाई करने को गए वो पहले बताऊं कि क्या बात थी.
काफी डिटेल में बैठना पड़ेगा.
हाँ तो फिर बाद में करेंगे, क्योंकि इसके बिना मैं जब बात खोल के नहीं आएंगी तो मैं भी कैसे बताऊंगा कि आपको क्या करना क्या नहीं होना।
प्रैक्टिकल साइड में कभी कभी ऐसा प्रॉब्लम आ जाता है।
मुख्य मुद्दा तो यह है ना, केवल एक आत्मा जिसका मुख्य तत्व मुख्य
मुद्दे की बात वो है। प्रैक्टिकल साइड से दृष्टांत लो, आप प्रैक्टिस करते हो तरह तरह के ऑडिटिंग है या लोन का है कुछ भी है या कोई लॉजिकल एडवाइस है कंसल्टेशन जिसको बोलते हैं कुछ भी है, आपका एक ही लक्ष्य है पैसा मिलता है मिलना चाहिए ज्यादा से ज्यादा। प्रैक्टिस तरह तरह की है, लक्ष्य तरह तरह का नहीं है। हाँ ऐसे सत्संग में बात तरह तरह की है लेकिन हमारा एक ही लक्ष्य है मेरे आत्म कल्याण में ये कैसे लागू होता है। बस ये सत्संग पद्धति होनी चाहिए, अगर इस पद्धति से सत्संग किया जाएगा तो बराबर सत्य समझ में आ जाएगा। फिर भी सत्पुरुष की तो आवश्यकता महसूस होगी होगी और होगी, जब ये होगी तो उस आवश्यकता में हमको योग मिले उतना ही नहीं, अगर हमको योग मिले तो हमको आश्रय में रहना है और हमको समर्पित होना है, दो बात की हमारी तैयारी होनी चाहिए। अगर वो तैयारी होती है तो आत्मकल्याण गारंटेड है, उसमें बात उतनी है उसमें। आश्रय में आज्ञाकारिता भी है और आश्रय में वो भी है कि हमको जो भी मार्गदर्शन मिले उस पर चलना है। हमको सिर्फ सुन लेना है समझ लेना है वो बात नहीं है, हमको उसी तरह ही चलना है। नहीं उसमें क्या है कि जैसे उन्होंने बोला कि कई प्रकार की प्रैक्टिकल डिफिकल्टी आती है, उसमें कोई बात अप्लाई करने में डिफिकल्टी आती है और आएगी भी, हर एक को अलग अलग है वो योग्यता अनुसार और बाह्य परिस्थिति अनुसार हर एक ही अलग अलग है लेकिन आएगी। उसको गौण करके भी उतना प्राधान्य देना है, उतनी मुख्यता करनी है कि हमको करना ही है। उसी को कहते हैं आश्रय भावना और उसी को कहते हैं समर्पण, दोनों आएगा, दोनों कनेक्टेड है एक दूसरे से। जो आश्रय पूर्वक अपना जीवन बनाना चाहते हैं उसको समर्पण तो करना ही होगा, समर्पण आएगा ही आएगा इस, ये बात है।
મારા પ્રયોજનમાં આ વાત હું કેવી રીતે
એમાં જોવાનું કે આપણો પ્રયત્ન જ્ઞાન પ્રધાનતાથી કેવી રીતે થાય છે, બાકી તો જાણવાની વાત હતી કે સમકાળે થાય છે અથવા તો શ્રદ્ધાની પણ પૂર્ણ શક્તિની પરિણામને હિસાબે એની પ્રધાનતા મોક્ષ માર્ગમાં છે, પણ એ તો મોક્ષ માર્ગવાળાની વાત છે. સમકાળે થાય છે એ તો પણ થાય એની વાત છે. મુમુક્ષુ પૂરતો તો પ્રયોજનભૂત વાત એટલી જ હતી કે જો જીવ મોક્ષાર્થી થઈને, કેમ કે 17,000 ગાથામાં એ શરત નાખી છે આચાર્યદેવે, મોક્ષ કામેણ, મોક્ષ કામેન, સંસ્કૃત એનું છે મોક્ષ કામેન, માગધીમાં મોક્ષ કામેન, મોક્ષની કામના વાળો, કામના પૂર્વક એટલે પૂર્ણતાના લક્ષ પૂર્વક જો કોઈ જીવ અનુભવમાં આવતા એવા ભાવોનો જ્ઞાનથી ભિન્ન પાડે છે, એટલે જ્ઞાનનો પ્રોસેસ છે, અહીંયા શ્રદ્ધાનો પ્રોસેસ નથી પણ જ્ઞાનનો પ્રોસેસ છે, અનુભવમાં આવતા અનેક પ્રકારના ભાવોને આ અનુભૂતિ છે તે જ હું છું એમ કરીને વેદન જ્ઞાનને જુદું પાડે છે અને એ રીતે ભેદજ્ઞાન કરે છે, તેને સ્વાનુભવપૂર્વક સમ્યક શ્રદ્ધાની ઉત્પત્તિ થાય છે એમ એ ગાથાનો વિષય એમ છે. મોમોક્ષુને વિચારવા યોગ્ય વાત એ છે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય છે એમ નથી, એટલું ત્યાં પોતાના પ્રયોજનભૂત છે. તો એ પ્રકારે પોતાનું પરિણમન કામ કરે છે કે નહીં એ ટેલી કરવાનું અને એ પ્રકારમાં આપણે જોડાવાનું, બીજા પ્રકારમાં નહીં આવવાનું, આપણે એ પ્રકારમાં આવવાનું. તો આપણે એ પ્રકારને અંગીકાર કર્યો ગણાય. નાની સ્વરૂપની મહિમા કરતા હોય તો એમાં એમને સ્વરૂપ રસ છે, આત્મરસ પૂર્વક કરે છે, આપણને પણ જો એમાં રસ આવતો હોય તો સારી જ વાત છે, એમાં કઈ ખોટું નથી. હા તો પણ રસાધન રસ આવી શકે છે, રુચિને પોષણ મળે છે, આત્મરુચિને પોષણ મળે છે એમ છે. ફરીથી આ બોલના મુદ્દા લઈ લઈએ, સત્સંગ નિષ્પક્ષ થઈને કેવળ આત્મકલ્યાણના લક્ષ્ય થવા યોગ્ય છે. નંબર 1, આશ્રય ભાવના વૃદ્ધિગત થવી જરૂરી છે. 2, અને ઓળખાણ થાય તો સમર્પણ આપોઆપ સમર્પણ આવશે, એ પ્રકાર આખા જુદા પ્રકારે આવશે. બસ પછી આત્મકલ્યાણ થવું તે સહજ માત્રમાં છે, આટલું થાય તો આત્મકલ્યાણ થવું તે સહજ છે, એટલો મુદ્દો છે. પૂર્વગ્રહ કરતા હોય તે એમાં દોષ દ્રષ્ટિની પ્રધાનતા છે, નાના દોષને મોટા દોષ નાનો લાગતો હોય તો, નાનો દોષ મોટો લાગે તો સારું છે, પણ મોટો દોષ નાનો લાગતો હોય તો એમાં દોષને ગૌણ, ખૂટ વિપરીત રીતે અસરળતાથી દોષને ગૌણ કરવાની વાત છે, એ દોષને પોષણ આપવા જેવી વાત છે, એ દોષ દ્રષ્ટિ બળવાન થશે એમાં. એટલે દોષ વધવાની જગ્યા થઈ ગઈ, દોષ ઘટશે નહીં પણ દોષ વધશે. નિર્દોષ થવાની એ લાઈન નથી, એ માર્ગ નથી. આ માર્ગ તો નિર્દોષ થવા માટે છે. બીજો સત્સંગનો સામાન્ય અર્થ, સત જેને પ્રગટ છે એવા મહાત્માનો સંગ અથવા ચરણ સામીપ્ય, તેને સત્સંગ એમ કહેવામાં આવે છે. સતનો સંગ ષષ્ઠી સમાસ છે, વ્યાકરણની દ્રષ્ટિએ તો છઠ્ઠી વિભક્તિ એમાં સમાવેલી છે, એને ષષ્ઠી સમાસ કહે છે. સત નો સંગ, નો ની નું ના ષઠી વિભક્તિ, સત નો સંગ. સત એટલે શું? અહીંયા કે જેને સત પ્રગટ છે એવા કોઈ પુરુષનો, એવા કોઈ આત્માનો, મહાત્માનો, પછી એમાં સ્ત્રી પુરુષનો સવાલ નથી, એનું સંગ અથવા એનું ચરણ સામીપ્ય, એટલે કે બહુમાનપૂર્વક એનો સંગ, લઘુત્વ ભાવે મારે પ્રાપ્ત કરવું છે અને મારે પારમાર્થિક કલ્યાણ પ્રાપ્ત કરવું છે, એવી ભાવનાથી.
આમ તો ખરેખર સત એટલે આત્મા, આત્માનો સંગ કરવું
ડાયરેક્ટ થવાનો નથી, ડાયરેક્ટ છોડો જોડાવાનો નથી. આમ તો દ્રવ્ય પર્યાય બેની જ વાત છે, પણ એ છતાંય પર્યાય બી ઊંધી અનાદિથી ચાલે છે, સાવ ઊંધી પડી છે, એ આડી થઈને સીધી થાય એવું છે. આડી થવામાં વચ્ચે સત્પુરુષ છે, જેમ ઘોડો ઊંધો પીળ્યો હોય હોવો થાય ત્યારે કેવી રીતે થાય, આડો થઈને હોવો થાય. બીજું તો એમાં કોઈ એને બીજી તો કોઈ પરિસ્થિતિ જ નથી કે આડો થયા વગર સગળો થઈ શકે, કેમ કે 180 ડિગ્રી એને ફરવાનું છે, તો 90 ડિગ્રી થયા વિના 180 ડિગ્રી ક્યાંથી થવાની હતી, એક એક ડિગ્રી એ 90 ડિગ્રી આવશે, ત્યારે એ આડો થયો, પછી 91 થી સગળો થવા માંડ્યો. આ એક વાસ્તવિકતા છે, આ એક નકર હકીકત છે કે જેને દૂર નથી કરી શકાતી. એવી એક વાસ્તવિકતા છે. એ તો એને તો ક્યાં, એને તો સત્સંગ થયા, એને તો નિરંતર સત્સંગ છે, એને તો નિરંતર સત્સંગ છે, છતાં ઉપયોગ બહાર જાય છે એટલે એ સત્સંગ ને ઈચ્છે છે. એનો ઉપયોગ તો બહાર જાય છે, ઉપયોગ અંદર કેટલો રહે, ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ, પછી ઉપયોગ બહાર, તો એ પણ સત્સંગ ને ઈચ્છે છે, કહે છે. કેમ કે સત્સંગમાં જે અંદરનો એનો વિષય છે એ જ બહારમાં લીએ છે, એટલે અંતર બાય એક થયો ને. શું ગાંધીજી એક વાર કહ્યું હતું કે ભીતર મેં તો મેરી આત્મા હૈ, મેરે કો નિવૃત્તિ કાલ મેં તો એસા લેના કે ભીતર મેં તો ધ્યાન ના તો બહુ જ બતા હતા પેલા ટેવાયેલા, ઓર બહાર મેં ગુરુદેવ, તો ગુરુદેવ ભી આત્મા આત્મા કી પુકાર કરતે હૈ, ઓર એકાંત મેં ભી આત્મા આત્મા હી હૈ, તો અંદર બહાર આત્મા આત્મા હી આત્મા હો ગયા, એક રસ હો ગયા સબ. પરંતુ વર્તમાન કાળે તેની દુર્લભતા ઘણી છે. એવા સત્પુરુષનો યોગ થવો એ વર્તમાન કાળે અતિ અતિ દુર્લભ છે. થોડું દુર્લભ નથી પણ અતિ અતિ દુર્લભ છે. તેથી આત્માર્થી જીવો, સમગુણી જીવો, સરખા ગુણવાનવાળા જીવો, એક ધ્યેયવાળા જીવો, એનો સંગ કરે તે પ્રાય સત્સંગ કહેવા યોગ્ય છે. કેટલી વાત લીધી એની અંદર, ધ્યેય એક હોવું જોઈએ બધાનો, કે મારે મારા આત્મકલ્યાણ સિવાય એમાં મારે બીજું કોઈ આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવી નથી. નંબર એક, સમગુણી બધા એ પ્રકારે આગળ વધવાના ઉત્સુક છે. સમગુણીમાં કોઈ વિશેષ આગળ વધેલું હોય છે, કોઈ ઓછો આગળ વધેલું હોય છે, તો જે ઓછા વાળા હોય એ વધારે વાળાનો સંગ કરે એમ. પણ મુમુક્ષુ તરીકે એને સમગુણી આપણે લઈએ છીએ, કેમ કે ઓલા જે છે એમ નથી કહેતા કે ભાઈ અમે બહુ આગળ વધી ગયા છીએ, એને અમે પણ પ્રયત્ન કરીએ છીએ, તમે પણ પ્રયત્ન કરો છો, આપણે સામૂહિક રીતે એક પ્રયત્ન સત્સંગ ગોઠવીએ તો એક સામૂહિક પ્રયત્ન થાય. એને પણ સત્સંગ કહેવા યોગ્ય છે. પરંતુ ચાર વિકથા રહિત, ચાર પ્રકારની વિકથા કહેવામાં આવી છે, રાજકથા, ભોજન કથા, ચોર કથા અને સ્ત્રી કથા. સ્ત્રી કથા એટલે ભોગ ઉપભોગની કથા. એ ચાર વિકથા રહિત સત સ્વરૂપ અને તેની પ્રાપ્તિ સંબંધી વિચારણામાં જ તેની સમાપ્તિ થાય છે. શું એ સત્સંગની અંદર ચાર માંથી એકે પ્રકારની વિકથા આવવી ન જોઈએ, એની મર્યાદા છે. શું હા પ્રાય થાય છે એટલે સત્સ્વરૂપ અને તેની પ્રાપ્તિ સંબંધી વિચારણામાં જ તેની સમાપ્તિ પ્રાય થાય છે. પછી કોઈ કોઈ વાત એવી હોય છે કે જે જાણવાના વિષય તરીકે આવે તો એની સાથે ડાયરેક્ટ પ્રયોજન નથી હોતું આત્મહિતનું. જેમ કે મુનિ કેવા હોય, દાખલો લઈએ તો કે મુનિ આવા દિગંબર હોય, ભાવલિંગી હોય, શું એમ મુનિની જે વિશેષતાઓ સમજવા મળે. તો અત્યારે મુનિ પદ્ઞાન પોતાને કઈ સીધું પ્રયોજન નથી, પણ અમુનિને મુનિ માનવાનું ન બને એટલું પ્રયોજન ઇનડાયરેક્ટલી છે. કેમ કે એને આત્મહિત સાથે સંબંધ છે, કે જે ભાવલિંગી નથી એને મુનિ માને તો પાછો એ પોતાને સતની પ્રાપ્તિ થવામાં બાધક કારણ ઊભું થાય એમ. એવી જ રીતે પોતે જ્ઞાની નથી, જ્ઞાનીની દશાના અનેક પડખા આવે છે, તો એ પણ ભૂલ ન કરે. જ્ઞાની કેવા હોય એ જો સમજાય તો ભૂલ ન કરે, નહીતર એમાં ભૂલ કરશે. કાં તો જ્ઞાનીને અજ્ઞાની માનશે, કાં તો અજ્ઞાનીને જ્ઞાની માનશે. સમગ્રપણે ઓળખવા જોઈએ. તો એ બધી જે વાતો છે એ આત્મકલ્યાણ સાથે ઇનડાયરેક્ટલી સંબંધ ધરાવે છે, ડાયરેક્ટ નથી સંબંધ પણ ઇનડાયરેક્ટ સંબંધ ધરાવે છે એમ. એટલે સત્સંગમાં બધી વાતો આવે, પછી પ્રાય શબ્દમાં બધી ઘણી ઘણી વાતો છે. શું દાખલા તરીકે અત્યારના વૈજ્ઞાનિકો જાહેર કરે છે જે કાંઈ પોતે ડેવલપમેન્ટ કરે છે, તો કે અમે મંગળ ઉપર જઈ આવ્યા અથવા ફલાણા ગ્રહ ઉપર જઈ આવ્યા, આવે છે ને, હે? આપણે શાસ્ત્ર ના પાડે છે કે ચંદ્ર ઉપર જઈ આવ્યા, આપણું શાસ્ત્ર ના પાડે છે કે મનુષ્યની ત્યાં ગતિ નથી. બરાબર જુઓ, અમે આ ઠેકાણે જઈને આવ્યા, ફોટા લઈને આવ્યા, સેમ્પલ લઈને આવ્યા, ફલાણું છે, ઢેકાણું છે, ત્યારે એવા બધા જયારે પ્રૂફ આપે ત્યારે શું માણસને પોતાના શાસ્ત્ર ઉપર શંકા પડે કે જે વિતરાગોળી લખેલા છે. આ કહેનારા કઈ વિતરાગ નથી, એની અંદર તો કોઈ બીજો મોટિવ પણ હોય છે, સાંસારિક હેતુ પણ હોય છે, બોલાને કોઈ સાંસારિક હેતુ નથી. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યો, નિર્દોષતાનો જેને અનુભવ છે એવા પવિત્ર પુરુષોની વાત માનજો. આ લોકો જે છે એની વાત એટલા માટે માનવા જેવી નથી કે એના પેટમાં તો માછલાને માંસ પીડ્યા છે. એ કહેનારા કોણ છે કે જેને ખાવા પીવાનો પણ ભક્ષો ભક્ષનો વિવેક નથી? કોની વાત માનવી તમારે? કાલવારી ફેરવી તોડશે ભાઈ, અમે કીધું તું એમ નતું પણ આમ હતું, એને તો હવે દિન ફેરવી તોડવું છે. તમે તો અપરાધ કરી બેઠા કે આપણા શાસ્ત્રમાં ભૂલ હોય તો, આ લોકો તો ફોટા લઈને આવ્યા છે. પછી બે પાંચ વર્ષ પછી કહે કે ફોટા એ નહોતું પણ આમ હતું ને તેમ હતું ને ફલાણું હતું ને ઢીકણું હતું, એને કંઈક એવી રીતે પાકો સમજાઈ ગયું. પાછો એ તો પહેલેથી જ કહે છે કે અમારી આ રિસર્ચ છે એ પૂરી નથી અને આ અમારો કોઈ ફાઇનલ સ્ટેટમેન્ટ નથી, ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ચેન્જેબલ. હા, આ પહેલેથી લોકો જગ્યા રાખે છે, ધીસ ઇઝ ફોર ધી ટાઈમ બિંગ. પૃથ્વી એની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે એવો એવી ભૂગોળનો ઇતિહાસ બે ચાર પેઢી સુધી હાલી ગયું, ભણી ગયા લોકો, હવે એ લોકો ના પાડે છે કે પૃથ્વી ગોળ ગોળ નથી ફરતી. શું કે ચંદ્ર સૂર્ય ત્યાં ને ત્યાં છે અને પૃથ્વી ગોળ ગોળ ફરે છે, એટલે રોજ દિવસ રાત થાય છે. હવે ના પાડે છે કે ના ના, પૃથ્વી ત્યાં ને ત્યાં છે, ચંદ્ર સૂર્ય ફરે છે ફરતા. હવે એ તો સાયન્ટિસ્ટો છે, પોતાનું સ્ટેટમેન્ટ બદલે છે. હવે ત્રણ ચાર પેઢી સુધી 50-150 વર્ષ સુધી બધું ચાલી ગયું અને લોકો એ માન્યું, એ તો જે થયું તે થયું. આપણે શું વિચારીએ છીએ, આપણા શાસ્ત્રોની અંદર જે કહ્યું છે એ લોકોએ, આ લોકોએ જેટલી ભૂગોળમાં દુનિયા જોઈ છે એથી વધારે જોઈ છે, અને એ લોકોને મહાવિદ્ય ક્ષેત્રની ખબર નથી, જંબુદ્વીપની ખબર નથી, અઢી દ્વીપની ખબર નથી, અસંખ્ય દ્વીપ સમુદ્રો છે એની કાંઈ ખબર નથી. 14 બ્રહ્માંડનો નકશો જૈનાગમમાં છે સિવાય ક્યાંય નથી. વિશ્વના કોઈ ધર્મના કોઈ સંપ્રદાયમાં અથવા સાયન્સના કોઈ સાહિત્યમાં કે ધર્મના કોઈ સાહિત્યમાં 14 બ્રહ્માંડનો નકશો ક્યાંય નથી. અને આયા નામ ઠામના ક્ષેત્રફળના માપ સાથે છે, નદી પર્વતના નામો આપ્યા છે અને બધાને માપ આપ્યા છે. કેમ કે આ આ સંપ્રદાય સર્વજ્ઞ અનુસારી આગમોથી ચાલી રહ્યો છે. હજી એમાં કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનીઓ જે વાત કરી એની પરંપરા આગમોની અંદર હજી જળવાઈ રહી છે. શું એટલે ઓલાનું માનવું કે આનું માનવું એમાં ક્યાંય પણ ભલે આત્મપ્રાપ્તિની વાત નથી પણ શાસ્ત્રમાં શંકા થાય એટલે ભગવાનમાં શંકા થઈ, કેમ કે ભગવાનની વાણી છે એ ભગવાનને માને છે. તો ભગવાનના સ્વરૂપમાં શંકા થઈ, ભગવાનમાં શંકા થઈ એટલે ભગવાનના જ્ઞાનમાં શંકા થઈ, સર્વજ્ઞપણામાં શંકા આવે. છેડો ક્યાં નો ક્યાં એટલે પાછો લૌકિક શિક્ષણ હૈ. લૌકિક શિક્ષણ કે સાથ ધાર્મિક શિક્ષણ હોના હિ ચાહિયે, મિલના હિ ચાહિયે બચ્ચો કો, વરના ઉલટા ચલા જાય. દેવગુરુ શાસ્ત્ર ને શ્રદ્ધા પણ લાવે ક્યાંથી? એનું સ્વરૂપ સમજાવીને તો પ્રાણ શબ્દ એટલે નાખ્યો છે. ગુણ દોષની પણ અનેક પ્રકારે વિચારણા થતી હોવા છતાં સત્સંગમાં ગુણ દોષની વિચારણા અનેક પ્રકારે થતી હોવા છતાં પરસ્પરના દોષો ગુણ દ્રષ્ટિએ વિચારવાની પદ્ધતિનો પ્રાય અભાવ વર્તે છે. આ પણ એક સત્સંગ પદ્ધતિનો બહુ જ મહત્વપૂર્ણ પાસું છે. ફરીથી ભલે ગુણ દોષની આપણે ચર્ચા કરીએ છીએ અનેક પ્રકારે, તો પણ પરસ્પરના દોષ અને ગુણ, પરસ્પરના દોષ ગુણ દ્રષ્ટિએ વિચારવાની પદ્ધતિ હોવી જોઈએ. એ કેવી રીતે? જેમ કે કોઈ માણસ પોતાના દોષ નિખાલસતાથી કહે છે, તો એમાં એની સરળતાનો ગુણ છે, એમાં એનો દોષનો આંક ન બાંધવો જોઈએ. એની યોગ્યતાનો આંક બાંધવાની તમારે જરૂર નથી, એનો ગુણ જોવો. એમ વાત છે. દોષોની ચર્ચા ગુણ દ્રષ્ટિએ થવી જોઈએ, એક પાસું આ છે. બીજું ગુણ દ્રષ્ટિનું પાસું એ છે કે દોષની ભલે ચર્ચા થઈ, પણ એનો પ્રતિપક્ષી ગુણ કયો છે અને એ દોષનો અભાવ કરીને એ ગુણ કેવી રીતે કેળવાય, એવો એક દ્રષ્ટિકોણ ત્યાં એપ્લાય કરવો જોઈએ. એટલે દોષનો અભાવ કરવાનો પ્રયોગ શું છે? અને ચારે પડખેથી જોવાનું પણ કારણ એ જ છે કે દોષને યથાર્થ રીતે મૂલવવો છે. મૂલવવો એટલે એસ્ટિમેટ કરવો, એને એટલે અંડર એસ્ટિમેટ પણ નથી કરવો અને ઓવર એસ્ટિમેટ પણ નથી કરવો. જેટલો જેવો છે એટલું એનું મૂલ્યાંકન કરવું છે. તુલનાત્મક એટલે કોઈની સાથે તોડવો નથી, પણ જેટલો છે જેવો છે એવો. તો બધા પડખેથી એની જો ચર્ચા થાય તો એ દોષ ટાળીને ગુણ પ્રગટ કરવાનો પ્રકાર ઊભો થાય. એ પણ ગુણ દ્રષ્ટિનું એક પાસું છે. નહીતર શું છે, ઘણા લોકો એમ, એક મિનિટ, ઘણા લોકો એમ કહે છે કે તમે દોષ જ જોયા કરશો તો પછી જ્ઞાયક ને નિર્દોષ ને જોવાનું કહી દે તમારે શરૂ કરવું છે. તો કે એમ નથી, અમારું દોષનું અવલોકન ગુણ દ્રષ્ટિપૂર્વક છે, એકાંતિક નથી અને એકાંતિક છે. એમ વાત છે. હા, ક્યાં બોલતા થયા આપ?
છોટા
દોષો તો બડા કરકે દેખાય છે. हाँ वो भी है, वो भी एक पहलू है, वो भी एक पहलू है, वत् से पहलू है। हाँ दोनों का वो क्या बोलते हैं जिसको, दोनों का समन्वय बैठता है। दाखलो ये छे के दोष आत्मा करे छे, નહીં નોમણ આપતા ચાલે છે ને તમારે, પરિણામ અપેક્ષા આત્મા એનો કરતા છે, સ્વભાવ દ્રષ્ટિએ સ્વભાવની પ્રધાનતાથી આત્મા એનો અકર્તા છે, તો કરતા ને અકર્તા બે એક સાથે છે, કરતા ને અકર્તા બે એક સાથે છે, કેમ કે જ્ઞાની ને નહીં છે, તો જ્ઞાની અકર્તા પણ છે અને છતાં પોતાનું પરિણમન છે એ અપેક્ષા એ પોતે કરતા છે એમ પણ જાણે છે ને માને છે, તો એક સાથે થયું કે ના થયું? એક જ દોષની પર્યાયને અનેક પડખાથી જોવાય છે, જોઈ શકાય છે। આ તો જૈન દર્શનની વિજ્ઞાનની વિશેષતા છે, જૈન દર્શનમાં જે વિજ્ઞાન છે એની આ વિશેષતા છે કે તમે એક પર્યાયને અનેક પાસાથી જોઈ શકો છો, એટ અ ટાઈમ, એટ અ ગ્લાન્સ, એમ છે। એની સૂક્ષ્મતા બહુ છે, એક પર્યાયને ઉત્પન્ન થતી પણ જોઈ શકો છો, તે એક સમયની પર્યાય હોવા છતાં તેને રમતી પણ જોઈ શકો છો અને તેને નાશ થતી પણ જોઈ શકો છો। પર્યાય એક છે અને ત્રણ પાસા છે, ઉત્પાદ બી ને ધ્રુવ, એવી સૂક્ષ્મતા છે। એ બાત હે દોષ હૈ મામૂલી નહી હૈ, બહુ બડા હૈ જો અજ્ઞાની કો એકત્વ હોતા હૈ પર મે રાગ મે દોષ તો બડા હૈ। उसको लाइटली नहीं लेना है,
ज्ञानी को हुआ तो कर्तृत्व के कारण से वो दोष उतना नहीं समझ में आता है और उससे भिन्न भी है।
हाँ वो तो भिन्न भी है और खुद परिणमन करता है तो वो अपना दोष समझते भी है।
पद्धति अलग है।
हाँ
कार्य पद्धति अलग
है,
पद्धति अलग
है, अलग है। मतलब तो वो है कि एक ही चीज को अनेक पहलू से हमको देखना है और सभी पहलू में हमारा आत्मकल्याण का लक्ष्य और प्रयोजन रहना चाहिए, तभी तो वो सब बराबर है। ओवर एस्टिमेट એટલે શું કે ડિપ્રેશન માં કોઈ આવે છે, દોષ તો દોષ છે, ચારિત્ર નો દોષ હોય, ડિપ્રેશનમાં આવી જાય, ઓવર એસ્ટિમેટ થઈ ગયો, એકત્વનો દોષ છે, લાઇટલી લઈ લઈએ તો અંડર એસ્ટિમેટ કરે છે,
ભૂમિકા પહેલા ચારિત્રમાં દોષ હોય જેને મોટો લાગે છે એને માટે પૂર્વ ગ્રહ કહેવાય,
હા પૂર્વગ્રહ, અથવા એ પદ્ધતિ એટલા માટે રોંગ છે, ખોટી છે ડિપ્રેશનમાં આવવાની, કે તમને દોષ ભલે ને મોટો દેખાણો તમારે ચાલો વાંધો નહીં, પણ તો તમારો દોષ ટાળવાનો ઉત્સાહ એથી વધવો જોઈએ, નહીં કે તમારે ડિપ્રેશનમાં આવવું જોઈએ. માટે તમને મોટું નુકસાન દેખાણું, તો મોટું નુકસાનથી તો ભય પામીને તમે હટી જાઓ, પણ ડિપ્રેશનમાં શું કરો આવો? એવી રીતે લેવાનું છે. વધારે નુકસાન લાગે તો સાવધાન વધારે થાવ, જાગ્રત વધારે થાવ. ડિપ્રેશનમાં આવે તો શું ફાયદો છે? તો એ ઓવર એસ્ટિમેટ છે, એમ છે. એના કરતા બીજો દાખલો આપ કે એક માણસ પૂજા ભક્તિ સામાયિક પ્રતિક્રમણ સંપ્રદાયમાં કરે છે અને બહુ મંદ કસાય વાળું જીવન જીવે છે, પણ રાગની એકતા મોટો અપરાધ છે અને રાગની ભિન્નતા એ વિષયમાં એને રુચિ થતી નથી, અરુચિ થાય છે. ભિન્નતાની વાત આવે